તારીખ 23/10/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 530 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 233
અત્યારે ત્યાં મુસલમાન લોકો બકરી ઈદને એવું કરે છે. અહિંસા એ ધર્મ અનાદિથી છે, અહિંસા ધર્મ પણ અનાદિથી છે. એ જાતના અભિપ્રાયો ધરાવનારા જીવો હંમેશા હોય છે. એ પરિસ્થિતિ જોતા પોતે શું વિચાર કર્યો કે માત્ર જીવને કે પોતાને હિતકારી શું છે? આ જયારે પરિસ્થિતિ બે બાજુની સામે છે તો મને શું લાભનું કારણ છે, મને સુખનું કારણ શું છે, મને નિર્દોષતાનું શું કારણ છે, આત્મહિતનું શું કારણ છે, પોતાના કલ્યાણનો વિચાર કરો. કેટલું વિચાર કરવાનું છે અથવા કર્તવ્ય છે, કરવા યોગ્ય છે. એના બધું બે છે, એવું નથી કે એક જૂનું છે માટે સોનું છે અને સાચું છે, નવું છે માટે ખોટું છે. એવું કાંઈ ધોરણ સત્ય અસત્ય માટે અપનાવવાની જરૂર નથી. હવે બે અનાદિથી છે તો પછી ક્યારેક ઓછા પ્રમાણમાં અને ક્યારેક પ્રમાણમાં કોઈનું બળ હોય છે. કોઈ વખત અસત્ય અભિપ્રાય વાળાની સંખ્યા વધારે જોવામાં આવે છે, કોઈ વાર સત્ય અભિપ્રાય વાળાની સંખ્યા વધારે જોવામાં આવે છે. કોઈ ક્ષેત્રને વિશે બધા ક્ષેત્ર ને વિશે સરખો રહેતો નથી. એક પ્રકારે જુદી સ્થિતિ છે. એટલે ઉત્તર જે છે કે વેદ કોણે કર્યા કે પુસ્તક પણ કોઈએ કર્યા છે, અનાદિથી કઈ છે એવું નથી. અનાદિત્વ એનો અર્થ એમ કહેવાય કે જેની શરૂઆત જ નથી હોય, પણ એવું તો પુસ્તક કોઈ હોઈ શકે નહીં. પછી ગીતા ઉપરનો પ્રશ્ન છે. પ્રશ્ન ગીતા કોણે બનાવી તે ઈશ્વર કરતો નથી, જો તેમ હોય તો તેનો કઈ પુરાવો છે? ઈશ્વરે રચી એનો પુરાવો છે? એમાં પણ ત્રણ પ્રશ્નો છે. દસમામાં પણ ત્રણ પ્રશ્નો છે કે ઉપર આપેલા ઉત્તરોથી કેટલું સમાધાન થઈ શકવા યોગ્ય છે કે ઈશ્વર કૃતનો અર્થ જ્ઞાની અથવા સંપૂર્ણ જ્ઞાની એવો કરવાથી તે ઈશ્વર કૃત થઈ શકે. ઈશ્વર એટલે શું? કે જેણે પોતાના આત્મગુણમાં રહેલું જે ઐશ્વર્ય છે એ ઐશ્વર્ય સંપૂર્ણપણે પ્રગટ કર્યું હોય, વ્યક્ત કર્યું હોય, એને ઈશ્વર કહીએ. એનું નામ ઈશ્વર. એ ઉપરના ઉત્તરોમાં તમે સમજી શક્યા છો એમ કહે છે. એવા જે સંપૂર્ણ જ્ઞાની એને કઈક ગીતા બનાવી હોય તો એમ કહેવાય હોય બરાબર છે, આ ઈશ્વર કૃત છે. પણ નિત્ય અક્રિય એવા આકાશને પેઠે વ્યાપક ઈશ્વરને સ્વીકારે તેવા પુસ્તકની ઉત્પત્તિ થવી સંભવે નહીં. હવે એમને એનાથી ઉત્તર આપ્યો છે. ઈશ્વરનું સ્વરૂપ તો આવું છે, પણ જે વેદાંતની અંદર કે વિષ્ણુ સંપ્રદાયની અંદર જેમાં ગાંધીજી હતા એ સંપ્રદાય ઈશ્વરની નિત્ય નથી સ્વીકારતો. એ તો નિત્ય સ્વીકારે છે અને સર્વવ્યાપક સ્વીકારે છે અને અક્રિય એટલે નિષ્ક્રિય સ્વીકારે છે. એ કાંઈ કરતો જ નથી. ઈશ્વર છે, સર્વવ્યાપક છે, અનાદિ અનંત છે અને એને કાંઈ કરવા ન કરવા પણ છે. તો એ પુસ્તકને કેવી રીતે બનાવે? જ્યારે જે પોતે નિષ્ક્રિય છે એ પુસ્તકને કેવી રીતે બનાવે? પછી પોતે સર્વવ્યાપક છે એમાં એ નવી ચીજ શું કરે? એટલે નિત્ય અક્રિય એવા આકાશની પીઠે વ્યાપક ઈશ્વરને સ્વીકારવાથી તેવા એટલે ગીતા જેવા પુસ્તકાદિની ઉત્પત્તિ થવી સંભવે નહીં. એટલે તમારામાં તો ઈશ્વર કૃત માન્ય છે, પણ એ તમારામાં જ બાધા પહોંચે છે. તમે તો ઈશ્વરનું સ્વરૂપ આવું કરતો છો, એનું તો ઈશ્વરનું સ્વરૂપ છે. કેમ કે તે તો સાધારણ છે. એટલું જે પુસ્તક બનાવવું છે એ પુસ્તક બનાવવાનું કામ કઈ ઈશ્વરને ન સોંપાય. પુસ્તકો ઈશ્વર એમ કે હવે હું આ પુસ્તક બનાવું છું, એ સદવસ્તોનું કામ છે પણ ઈશ્વરનું કામ નથી. એટલે એ હું સાધારણ કાર્ય છે ગણાય કે જેનું કરતા પણ આરંભ પૂર્વક હોય છે અને અનાદિનું નથી આવતું. એટલે ગીતા અનાદિ નથી, ગીતા ઈશ્વરે બનાવી નથી. બે વાત સિદ્ધ કરી કે કોઈ ઈશ્વર છે એ હું સાધારણ કામ કરે નહીં, તમારો કલ્પેલો ઈશ્વર પણ એ કામ કરી શકે નહીં, અને એ કોઈ અનાદિનું હોવું એ પણ સંભવતું નથી પુસ્તક પણ ન હોવાથી. હવે કોણે બનાવ્યું કે ગીતા વેદવ્યાસજીનું કરેલું પુસ્તક ગણાય છે? કોનું ગણાય છે? વેદવ્યાસજીનું કરેલું પુસ્તક ગણાય છે. એ લોકોના સંપ્રદાયની અંદર પણ આમ શ્રીકૃષ્ણના અને અર્જુનના સંવાદો છે એની અંદર તો પણ એની રચના છે એ વ્યાસજીની ગણવામાં આવી છે. જે વેદો બનાવ્યા છે વ્યાસજીને પણ વેદોના કરનારા ગણા છે એટલે વેદવ્યાસ કહે છે. ગીતા વેદવ્યાસજીનું કરેલું પુસ્તક ગણાય છે અને એમાં જે અંતનો વેદાંતનો જે ભાગ છે અંતનો ભાગને વેદાંત કહે છે. એ અભિપ્રાયમાં એ ઢાળામાં એની રચના છે. મુખ્ય એવો સાંખ્ય યોગ છે પણ બીજા પણ બીજું તો અભિપ્રાયોની અંદર છે. ગીતા પિતા વેદવ્યાસજીનું કરેલું પુસ્તક ગણાય છે અને મહાત્મા શ્રી કૃષ્ણે અર્જુનને તેવો બોધ કર્યો હતો એમ એવી રચના કરી છે એમણે કે શ્રી કૃષ્ણ ઉવા છે, શ્રી કૃષ્ણ આમ બોલ્યા. એને સામે અર્જુને આ પ્રશ્ન ઉઠાવ્યો, એની સામે એમને આ જવાબ દીધો. એ રીતે એક સંવાદમાં એની રચના કરેલી છે અને તે પણ મહાભારતના યુદ્ધમાં સંગ્રામગઢમાં એની રચના થઈ છે. જ્યારે અર્જુન નાસીપાસ થાય છે યુદ્ધ કરવા માટે, હું તો એક સજ્જન માણસ છું અને મારા વડીલોને હું કેવી રીતે મારી નાખું, એના ઉપર તરવાર ચલાવું, એના ઉપર ગદા ચલાવું, એના ઉપર બાણ ચલાવું, એના ઉપર ભાલા ફેંકું કે બીજા અસ્ત્ર શસ્ત્રથી એને હું મારી નાખું સીધે સીધા, એ વાત મને કાંઈ મારું હૃદય પ્રગટતું નથી. હું તો ધ્રુજુ છું આવી વાતથી પણ હું ધ્રુજુ છું. આ બધા હાણ ઉભા છે એ બધા પણ મારા કાકા દાદા ભાઈઓ આ બધા છે, ભાણેજો છે, પત્રીજાઓ છે, આ બધા કેવું રીતે મારો એની સામે શ્રી કૃષ્ણ એને યુદ્ધ કરવા માટે તૈયાર કરે છે. અને સમરાંગણમાં લડાઈની મેદાનમાં જે કંઈ પ્રશ્નોત્તર ચાલ્યા એની રચના ગીતા રૂપે આવી છે. એ પ્રસંગને અંદર વર્ણવવામાં આવ્યો છે. મહાત્મા શ્રી કૃષ્ણે અર્જુનને તેવો બોધ કુરુક્ષેત્રમાં કર્યો હતો માટે મુખ્યપણે એનો પ્રારંભ એવી રીતે થાય છે કે ધૃતરાષ્ટ્ર છે એ આંધળા છે, એને તો કંઈ દેખાતું નથી. ખબર પડી કે રાજ માટે ભાઈઓ ભાઈઓ યુદ્ધે ચડ્યા છે, ખાવા દાવા તો ઘણા વખતથી ચાલતા હતા, એ પોતે પણ જાણતા હતા. પણ એનું સર્વાય પરિણામ એ આવ્યું છે કે કોઈ રીતે સમાધાન નહીં થવાથી યુદ્ધ જાહેર કરવામાં આવ્યું છે. જે હવે બળવાન હોય તે જીતને રાજ લઈ જાય, બાકી કોઈ કોઈને દેવા માંગતા નથી. સંજય કરીને એના સેવક હોય છે આંધળાને, તો કોઈને કોઈ રાજા છે પાછળ, એને 24 કલાક એની હાજરીમાં કોઈ નહીં. સંજય કરીને સંજય પૂછે સંજય તું મને વાત તો કર કે આ કુરુક્ષેત્રમાં બધા ભેગા થયા છે તો શું થયું છે ત્યાં, એ તો મને વાત કરો. કુરુક્ષેત્રમાં બધા ભેગા તો થયા છે, આ બધું કૌરવોની સેના છે, આ બધું પાંડવોની સેના છે, પાંડવોની સેનાની અંદર મુખ્ય અર્જુન છે લડવી એવું, અને એના સારથી તરીકે શ્રી કૃષ્ણ છે. અર્જુન છે એ નાસીપાસ થઈ ગયેલો છે, એટલે શ્રી કૃષ્ણ એને યુદ્ધ માટે તૈયાર કરે છે. એ સંવાદ પછી સંજય કહે છે કે આ રીતે શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ ચાલ્યો, એમ પ્રારંભ એવી રીતે કરવાનું. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યોગોત્સવ, ધર્મક્ષેત્ર કહેવાય, કુરુક્ષેત્રને ધર્મક્ષેત્ર પણ કહેવું છે. ધર્મની લડાઈ ચાલતી હતી, એમાં બધા ભેગા થયા છે. શું કરે છે એ મને થઈ ગયા. શ્રી કૃષ્ણ એ બોધ કર્યો છે, માટે મુખ્યપણે કરતા શ્રી કૃષ્ણ કહેવાય છે. એ જે તત્વજ્ઞાન છે એ શ્રી કૃષ્ણના મુખેથી બોલાવડેલું છે, માટે શ્રી કૃષ્ણની કરેલી ગીતા છે એમ પણ કહેવામાં આવે છે. જે વાત સંભવી છે, બનવા યોગ્ય છે, એ કોઈ નહીં બનવા યોગ્ય એવો પ્રસંગ નથી દેતા કે દેખાતો, કોઈ અશક્ય પ્રસંગ મને નથી લાગતો. ગ્રંથ શ્રેષ્ઠ છે તત્વજ્ઞાનની દ્રષ્ટિએ, એની અંદર ઘણા સિદ્ધાંતો બહુ સારા છે. ગ્રંથ શ્રેષ્ઠ છે તો ભાવાર્થના જૂથે ચાલી આવે છે, પણ એનો અર્થ એમ નથી કે પહેલા એવું કોઈ નહોતું જાણતો અને એવું જ્ઞાન કોઈ નહોતું, એવું અભિપ્રાય કોઈ નહોતો, એવું કઈ નથી. એ ભાવ પણ એના લીધે કોઈ ને કોઈ જીવો સહન કરતા ચાલ્યા આવે છે, પણ તે શ્લોકો આના વિશે ચાલ્યા આવે એમ બનવા યોગ્ય નથી. પણ જે ગીતાના શ્લોકો છે એ ભાષાને એ શૈલી અનાદિની છે એમ નથી, એ નવી ઉત્પત્તિ થઈ છે. એટલે ગીતાની ઉત્પત્તિ અનાદિથી નથી એમ કહે છે. તેમ અક્રિય ઈશ્વરથી પણ તેની ઉત્પત્તિ હોય એમ બનવા યોગ્ય નથી. સર્વવ્યાપકને અક્રિય ઈશ્વર એને બનાવે તો એ અક્રિય રહેતા નથી, સક્રિય થઈ જાય છે, પુસ્તક બને એવું સંભવિત જોવામાં આવતું નથી. કેટલી મધ્યસ્થ વાત કરે છે, બુદ્ધિવાળાને એમ લાગે કે નહીં વાત કરનાર કઈ સમજીને કરે છે, એમને હાથના નિષેધ કરી નાખે છે સમજ્યા વગર, કે આ પાડી દે છે સમજ્યા વગર, એવી વાત નથી. માટે સંપૂર્ણ જ્ઞાન જે ઈશ્વર છે અને તેનાથી બોધાયેલા શાસ્ત્રો તે ઈશ્વરીય શાસ્ત્રો છે એમ માનવામાં અર્થણ નથી. કે સંપૂર્ણ જ્ઞાન તે ઈશ્વર છે, એમનાથી બોધાયેલા શાસ્ત્રો તેને ઈશ્વરીય શાસ્ત્રો કહો તો એમ માનવામાં કે એમ કહેવામાં કાંઈ આપત્તિ નથી, એમ માની શકાય છે, કહી શકાય છે. શ્રી કૃષ્ણ કે આ જીનના શાસ્ત્રો છે, આ જ્ઞાન છે, આ જીનવાણી છે એમ તમે કેમ કહો છો, તો કે એનાથી બોધાયેલા છે, બોધ એમનો છે. પણ એ પણ એના બીજી છે, એવું નથી કે એ હોય ક્યારેય નહોતો જગતમાં અને કોઈ નવા પહેલા તીર્થંકર થયા અને એને શરૂ કર્યો ધર્મ, એવું પણ નથી. કોઈ પહેલા તીર્થંકર થયા અને એને ધર્મ જૈન ધર્મ શરૂ કર્યો એવું પણ નથી. અથવા કોઈ આત્મા પહેલા સંપૂર્ણ જ્ઞાનીથી તીર્થંકર છોડ્યો અને એમણે ધર્મ શરૂ કર્યો પછી એ સિદ્ધાલયમાં આવી ગયા અને પહેલા વહેલા કોઈ સિદ્ધાલયમાં પદાર્પણ કર્યું, એ પહેલા સિદ્ધાલય ખાલી હતો અને એ કોઈ પેલા શુદ્ધ અંદર દાખલ થયા એવું પણ અનાદિથી અનંત શુદ્ધો ત્યાં છે. ક્યારે પાછળ જાવ તો અનાદિથી અનંત શુદ્ધો ત્યાં છે, સંખ્યાત નહીં અસંખ્યાત નહીં પણ અનંત અનંત શુદ્ધો છે. એટલે એ રીતે બીજી પણ સામે છે દલીલ ના આવે વાત માન્યતા છે, અનાદિની પણ માન્યતા છે, અને મનુએ રચના કરી, 14 મનુ થયા. ઈશ્વર ને જગત કરતા માનનારા છે, એમ પણ માને છે, એક પરમ ભ્રમ નિષ્ક્રિય એ ઈશ્વર છે એમ પણ માને છે. બે ચાલે, કોઈ વિચાર નથી કરતું કે આપણે પરસ્પર વિરુદ્ધ છે એનું શું હોય, એમાંથી એક પણ નિષ્ક્રિય કરો તો પછી ઓલા કે અમારો પંથ જુદો, આ કે અમારો પંથ જુદો, એમ એની અંદર જુદા જુદા પંથો પણ છે. એવું નથી કે હિન્દુ ધર્મ એટલે એક જ પંથ છે, એની અંદર જેટલા ફાંકા છે એટલા ફાંકા કદાચ બીજા કોઈ સંપ્રદાયમાં નહીં હોય, એટલા બધા ફાંકા છે. જૈન ધર્મ એક કહેવાય છે જગતમાં, પણ જૈન ની અંદર દિગંબર શ્વેતાંબર થાના પાસે બધા નીકળ્યા, એ બધા ફાંકા છે, તો એ ચાર પાંચ ફાંકા છે. પણ કોઈ વિચાર નથી કરતો કે આમાં પરસ્પર વિરુદ્ધતા નથી. સૌ સૌ ને સૌ ગાય છે, પશુ આદિના યજ્ઞ થી જરાય પુણ્ય છે ખરો? કેમ કે એ તો ધર્મ કાર્ય માનવામાં આવે છે, યજ્ઞ કરવો એ ધર્મ કાર્ય છે. પશુને ગમે છે એટલે પશુનો આહુતિ આપે છે, એનાથી કઈ થોડું ઘણું પુણ્ય થાય ખરો? એમ પૂછે છે. ઉત્તર કે પશુના વધથી હોમથી કે જરાય તને દુઃખ આપવાથી, હોમ અને વધ કરવો એ પડ્યો રાખો, પશુને થોડું પણ દુઃખ આપવાથી પાપો જો છે, એ પણ તે પાપ છે, એમાં કથનચિત પુણ્ય છે એ વાતે નથી, પૂરેપૂરું પાપ છે. કોઈ પણ પ્રાણીને દુઃખ આપવું એ પાપ છે, દુઃખ આપવાના પરિણામ તે પાપ છે. તે પછી યજ્ઞમાં કરો, ગમે તો ઈશ્વરના ધામમાં બેસીને કરો, ગમે ત્યાં બેસીને કરો ને, પાપ તે પાપ જ છે. પછી ઈશ્વરના ધામમાં એટલે શું કે ભાઈ આ યજ્ઞ તો ફલાણી જગ્યાએ કરવામાં આવ્યો હતો, ફલાણા મોટા તીર્થ ની અંદર આ યજ્ઞ માંડ્યો હતો, પણ માટે કઈ પણ નથી જતું, પાપ કરો ત્યાં તો પાપ જ થાય છે. એ વધારે ઉત્તર આપ્યો છે, પાછું શું એ પૂછ્યું નથી ક્યાં કરવું, પણ એ ચોખ્ખું કર્યું છે, કેમ કે ત્યાં એવી બધી કથાઓ આવે છે કે આવા પવિત્ર સ્થાનમાં બેસીને ધર્મ કાર્ય કરવામાં આવે છે. પવિત્ર સ્થાન ખરું, પણ તમે પાપ કરો તો ત્યાં કઈ પણ થાય નહીં, કઈ પુણ્ય લીધું છે એમાં જે બીજા મંદ કસાઈ ના અનેક રીતે પરિણામ થાય છે એને પુણ્યનું કારણ ગણવામાં આવે છે. તથાપિ હિંસા મિશ્રિત હોવાથી તે પણ અનુમોદન ને યોગ્ય, એમાં પણ અનેક પ્રકારની હિંસા મિશ્રિત કરીને એ બધા ધર્મ કાર્યો કરવામાં આવે છે, માટે એને અમે અનુમોદન કરતા નથી. આમાંથી શું સિદ્ધાંત લેવા જેવો છે કે કોઈ પણ જીવો ધર્મ કાર્યો કરે એટલે શુભ કાર્યો કરે, પુણ્યના હિતરૂપ કાર્યો કરે, માટે એને અનુમોદન ના થાય એમ નથી. જેમ અહીંયા હિંસા આદિ મિશ્રિતપણે તે કાર્યો કરવાથી તે કાર્યો અનુમોદન ન થાય, તેમ કોઈ ધર્મ અને પુણ્ય કાર્યો મિથ્યાત્વના મિશ્રણ છે કહેવા ના આવે. પંચકલાની પ્રતિષ્ઠા કરે છે ને એમ બરોબર. મિથ્યાત્વના પોષણ થાય એવા પણ જો આયોજનો અને સંયોજનો કરવામાં આવ્યા હોય તો એનું અનુમોદન કરી શકાય. તમે કેમ જતા નથી? ભગવાનની પ્રતિષ્ઠા કરે છે ને, હીરાની નજરથી પણ વધારે જેની નજરથી જોવાનો એ વિષય છે. નહીતર જોવાની જગ્યાએ જોવા ના થઈ જાય લેવા અને કરજ કરીને આવે, લાભ લઈને ના આવે, પોતાનો દેવ કરીને. એટલે જ્ઞાપન જવું એટલે અનુમોદવું, જ્ઞાપન જવું એટલે અનુમોદવું, ત્યાં વિચાર કરીને જવું ને અનુમોદન કરવું, નહીતર એની અંદર નુકસાન થયા વગર રહે.
ગુરુદેવશ્રીએ
વાંધો પડ્યો છે સમાજમાં જે બે ફાંકા ઉભા છે એનું મૂળ આવી ગયા છે ત્યાંથી તો શરૂ થયું. મુનિઓની માન્યતાના વિરોધ થતો શરૂ થયું છે, એમાંથી આત્મધર્મ લેવાનો વારો આવ્યો. ત્યાંથી તો શરૂ થયું, આત્મધર્મની લડાઈ ત્યાંથી શરૂ થઈ છે. મુનિના લેખો આવવા મળ્યા. મુનિ તો એ જ છે, સિદ્ધાંતિક મુનિ છે, કોઈ વહીવટી કારણ નથી, સત્તાનું કારણ નથી, પણ સિદ્ધાંતનું કારણ.
પત્રિકા
તો અહીંયા આવે છે, બીજે છે, આપણે એમ જ લગાડતા. આપણે પંચકિરાની પત્રિકા અહીંયા
પોષણ
ધર્મ નથી, ધર્મ પોષણ તથાપિ હિંસા મિશ્રિત હોવાથી, હિંસા તો પાપ છે, મિથ્યા છે પાપનો
પાપ છે,
હિંસા મિશ્રિત હોય તો અનુમોદન યોગ્ય નથી. એક એક વાક્યમાં એમની સમજણ કેટલી ઊંડી છે. પ્રશ્ન તો આટલો જ પૂછ્યો છે, પશુવાદીના યજ્ઞથી પૂર્ણ થાય ખરું, તો કે આટલું પુણ છે, આટલું પાપ છે, પણ છતાં એ પુણ હોવા છતાં અનુમોદન નહીં યોગ્ય. પુણ છે એમ કે નથી અટકી ગયા, પારમાર્થિક જવાબ દીધો છે. ઠાકુર ઉપરથી વાંચે તો ઉત્તર સાધારણ લાગે એવું છે, એવું નથી. ગાંધીજી કેટલું સમજાય છે ભગવાન જાણે, પણ મુમુક્ષુઓ તો વિચારવા જેવી વાતો છે. પ્રશ્ન 12, જે ધર્મો ઉત્તમ છે એમ કહો તો પુરાવો માગી શકાય ખરો, ના ફરી ને પુરાવો માંગ્યો. પેલા પુરાવો માંગ્યો તો 10મા પ્રશ્ન, પછી 12મા પ્રશ્ન માં ફરી ને માંગ્યો. જે ધર્મો ઉત્તમ છે એમ કહો છો, તમે કોઈ ધર્મ ને ઉત્તમ માનો કે જેમાં આત્માનું હિત થાય એ ધર્મ ઉત્તમ છે, આત્મ કલ્યાણ થાય જેનાથી આત્મા આત્મામાં આવે એ ધર્મ ઉત્તમ છે. શું પુરાવો તમે? પુરાવો કઈ માગી શકાય ખરો? માણસને રજા કાપો છો તમે? કશું પુરાવો ન માગવામાં ન આવે અને ઉત્તમ છે એમ વગર પુરાવો પ્રતિપાદન કરવામાં આવે તો તે પોતો અર્થ અને અનર્થ, ધર્મ અને અધર્મ સૌ ઉત્તમ જ ઠરે. વગર પુરાવો તો ગમે એને ઉત્તમ કહી દો, ધર્મ અને અધર્મ બધું સરખું થાય, અને અર્થ અને અનર્થ બધું સરખું થઈ જાય. ત્યાં ન્યાય જેવો વિષય રહેતો નથી. ન્યાયમાં તો પુરાવો હોવો જ જોઈએ એમ કે છે. એટલે તમે પુરાવો માંગો એ સારું કર્યું કે તમે પુરાવો માંગ્યો એમ કે છે. એટલે એમ તમે પુરાવો અમારે ભાઈ માગો એમ, અમારે માનતા નથી એમ નથી. માગો અવશ્ય માગો, તમે જેવા સમજવા માગો છો એનો પુરાવો અવશ્ય માગો. તમે પ્રમાણથી જ ઉત્તમ અનુત્તમ જણાય છે એ પુરાવાને પ્રમાણિત પાછો હોવો જોઈએ. પુરાવો પાછો ખોટે ખોટો ઉભો કરેલો, તાર્કિક નહીં, કાલ્પનિક નહીં, પણ પ્રમાણથી ઉત્તમ અનુત્તમ જણાય છે. જે ધર્મ સંસાર પરીક્ષણ કરવામાં સર્વથી ઉત્તમ હોય, જે ધર્મ સંસારનો નાશ કરવામાં, ક્ષીણ કરવામાં, ક્ષય કરવામાં સૌથી ઉત્તમ હોય, એવો જેનો ઈલાજ હોય, સારામાં સારો ઊંચામાં ઊંચો સચોટ ઈલાજ હોય કે જેનાથી સંસારનો નાશ થઈ જાય, પરિભ્રમણનો નાશ થઈ જાય, અને નિજ સ્વભાવના સ્થિતિ કરાવવા અને બળવાન હોય, સ્વરૂપમાં આત્મસ્થિરતા માટે જે બળવાન ઉપાય હોય તે ઉત્તમ અને તે બળવાન છે. તેની નિર્બાધ વ્યાખ્યા કરે છે કે સંસારનો નાશ કરે, જન્મ મરણના સર્વ દુઃખોનો નાશ કરે, અને સુખ સ્થિતિ કરાવતા સાદી અનંત અનંત સમાધિ સુખમાં જેની સ્થિતિ થાય, એમાં જે ઉત્તમ હોય, સારામાં સારું હોય અને બળવાન હોય એને ઉત્તમ બળવાન કહે. ફલાણાને કહેવું એમ નથી કીધું, જૈનને કહેવું એમ નથી કીધું, નામનો પડી છે એ એમની વિશેષતા છે. ત્યાં અન્ય મતે સામે છે એટલે જૈનના નામથી સીધી સીધી વાતે આવી બાબતમાં નથી કરતા. તો ખ્યાલ તો છે, પોતાને ખ્યાલ છે આત્મા ઈશ્વર એવી બાબત માં લીધો, એ સંબંધ મેં ચોખ્ખટ કરી લીધી. હવે ખ્રિશ્ચન ધર્મ કે ખ્રિસ્તી ધર્મ વિશે આપ કઈ જાણો છો? જો જાણતા હો તો આપના વિચાર દર્શાવશો. ખ્રિસ્તી ધર્મ વિશે સાધારણપણે હું જાણું છું, તે જેમ છે એવું કહે છે. હું બહુ ઊંડો ઉતરો છું નથી, સારપણે હું જાણું છું. ભરતખંડમાં મહાત્માઓએ જેવો ધર્મ શોધ્યો છે, વિચાર્યો છે, દેવો ધર્મ બીજા કોઈ દેશથી વિચારાયો નથી એમ તો એક અલ્પ અભ્યાસે સમજી શકાય તેવું ખ્રિસ્તી ધર્મ વિશે સાધારણ જાણું છે એમ શું કરી રાખીશું? કે સાધારણ જાણતા ખબર પડી ગઈ કે આ ક્વોલિટી શું છે, ઊંડા ઉતરવાની હવે કઈ જરૂર નથી કે એના પુસ્તકો વાંચવા પડે ને એના તત્વજ્ઞાનને વિચારવું પડે ને, એ જરૂર નથી અમારા માટે. જેમ કોઈ માણસ સંબંધ બાંધવા જાય છે, મૂર્તિઓ જોવા જાય છે, તેની આત્માની હોય જાય ત્યારે એનું ઇન્ટરવ્યુ જોઈએ, પાંચ દસ સવાલ પૂછે, એમાં વાત કરતા કરતા માને તું કરે બોલે અને બાપને તું કરે બોલતો હોય તો મહેમાન સમજી જાય કે આને કઈ મગજમાં ખામી લાગે છે. દેખાવમાં તો રૂપાળો છે, ભણેલો ભણેલો, કપડા હરા પહેરે છે, પણ એના મગજમાં કઈ ખામી લાગે છે. ખબર પડી જાય ન પડી જાય, એક પ્રશ્ન પછી ઊંડા ઉતરવાની જરૂર ખરી. એક વાત ગાંડી કરે એટલે બધો વિચાર માંડી વાળે કે આજે એક વાત ગાંડી કરે છે કાલે એટલી કરશે એનું કઈ કહેવાય નહીં. એમ જોવાય છે કે ભાઈ ઘણી વાતો સારી કરે છે, એના ધર્મમાં પણ ઘણી વાતો, ફલાણાના ધર્મમાં પણ ઘણી વાતો સારી કરે, આ ધર્મમાં પણ ઘણી વાતો સારી કરે. ભાઈ સારી વાતો ઘણી કરી છે પણ એકાદી કોઈ ગાંડી વાત કરી છે કે હું વિચાર કરવાનું માંડે વાત. પછી એ ધર્મ સત્ય છે ને એમાં સત્ય રહેલું છે ને ત્યાંથી અંગીકાર કરો ને એ વાત કરવાની રહેતી નથી. એટલે એમ કહ્યું કે હું સાધારણપણે જાણું છું એમાં આટલું જાણી લીધું છે, એટલે એમાં હવે મુદ્દા ઉતરવાનું મેં સમય ખર્ચવો, શક્તિ ખર્ચવો એ વિચાર રાખો નથી. ભરતખંડમાં મહાત્માઓએ જેવો ધર્મ શોધ્યો છે અને વિચાર્યો છે તેવો ધર્મ બીજા કોઈ દેશથી વિચારાયો નથી. કોઈ દેશના કોઈ ધર્મની અંદર આટલા ઊંડાણમાં કોઈ ગયું નથી. એમ તો એ અલ્પ અભ્યાસ સમજી શકાય તેવું છે, એ તો થોડા અભ્યાસથી પણ ખ્યાલમાં આવી જાય એવું છે. પાંત્રીસ વર્ષ પહેલાની વાત છે, સાડત્રીસ વર્ષ પહેલાની વાત છે. જાપાનમાં ટોક્યો બાજુના સિટીમાં એક વર્લ્ડ રિલિજિયસ કોન્ફરન્સ કરી હતી. દુનિયાના ધર્મના નામાંકિત માણસો, મોટા મોટા માણસો અને સાયન્ટિસ્ટોને બોલાવવામાં આવ્યા હતા, કેમ કે સાયન્સને સંબંધ છે. પછી આજે આથે વલે આવે છે ને પાંડુરંગ શાસ્ત્ર, એ ગયેલા છે. એ ગયા પછી મુખ્યપણે મુંબઈમાં રહીએ છીએ, થાણામાં એમનો આશ્રમ છે અને એમના મોટાભાગના લેક્ચરો મુંબઈમાં ચાલે છે બારે મહિના. મુંબઈમાં લઈને ચાલતા હોય ત્યારે મુંબઈ મારીએ તો એને પાછળ બહુ મોટા માણસ છે, એને વ્યવસ્થા ફેરવા નથી આ થાય, કારણ કે આવવા જવાનો સવાલ થાય. બાકી આમ થાળા આશ્રમ કર્યો છે એ જઈને આવેલા એ લોકો એમ કહ્યું કે જ્યાં સુધી તમારા ધાર્મિક તત્વ જ્ઞાનનો સંબંધ છે, પશ્ચાત્ય દેશોના ધાર્મિક વડાઓ એમ કહે છે કે અમે તો આ બાબતમાં સાવ બાળક જેવા છીએ, ધાર્મિક તત્વજ્ઞાનમાં તો અનુભવ બાળક એવા છે. ભણેલા ગણેલા માણસ બધી રીતે અંગ્રેજીમાં લેક્ચર સંસ્કૃત બહુ સારો જાણે છે, વેદ પારક સંસ્કૃત બહુ સારો સંસ્કૃત ત્યાં મુંબઈમાં ગુજરાતીમાં મુખ્ય ગુજરાતી પ્રજા એના પાછળ છે. મરાઠી તો હોય ને એનું ગર્ભ ભાષા છે, હિન્દી ગુજરાતી અંગ્રેજી સંસ્કૃત વિદ્વાન. ત્રણ દિવસ સુધી પહેલા જે સ્પીકરની ચેર છે મને આપવામાં આવી છે, મને પસંદ કરવાનું, ઇલેક્ટેડ કરવાનું. એ લોકો આપણા તત્વજ્ઞાનની અંદર એકડિયામાં બેઠા હોય એવું લાગે, બાળકોની એકડિયામાં બેસીને એના લીધે પરિસ્થિતિ છે. આજે 95-96 વર્ષ પહેલા જે અભિપ્રાય શ્રીમદજીએ આપ્યો છે, તે 95-96 વર્ષ પછી પણ એ લોકોની એ દિશામાં પ્રગતિ નથી એની સાબિત છે. કે જે શ્રીમદજી કહે છે એ વિલાયતમાં ગયા વગર કહે છે, આ વિલાયતમાં જઈને આપનાર આપણા વિજ્ઞાન કહે છે, ભારતીય વિજ્ઞાન તો ખરા. મને અભિપ્રાય એવો છે કે ખરેખર એ લોકો ધર્મની બાબતમાં કાંઈ વિચાર્યું નથી. જેટલું આપણે વિચાર્યું છે એ બાબતમાં એ ઘણા પછાત છે. જેમ ભૌતિક શોધમાં કેટલીક બાબતોમાં આપણે 100-200 વર્ષ પછાત છે, એમાં આમાં એથી વધારે સેંકડો વર્ષે પછાત છે. તેઓ ધર્મ બીજા કોઈ દ્રષ્ટિએ વિચારાયો નથી એમ તો એક અભ્યાસ પણ સમજી શકાય એવું છે. વધારે અભ્યાસ કરવાની જરૂર નથી તેમાં. એટલે ખ્રિસ્તી ધર્મમાં જીવનું સદા પરવર્તનનું કહ્યું છે. જીવ સદાય ઈશ્વરના કાબુમાં છે, ઈશ્વરનું રમકડું. જીવનું સદા પરવર્તનનું કહ્યું છે અને મોક્ષમાં પણ તેની દશા તેવી જ રાખી કે ત્યાં મરી જાય પછી પણ એ બધું ઈશ્વરના હાથમાં છે. ત્યાં એની સ્વતંત્રતા ક્યાંય નથી, ઈશ્વરના અધીન છે એ બધું. એટલે એટલું તો વાંચ્યું છે પાછું બધે. જીવમાં અનાદિ સ્વરૂપનું વિવેચન જેમાં યથા યોગ્ય, અનાદિથી જીવ કેવો છે એ એની અંદર વિવેચન નથી. કર્મ સંબંધી વ્યવસ્થા અને તેની નિવૃત્તિની વ્યવસ્થા, કર્મ બંધાવવાના શું કારણો છે, કર્મ છૂટવાના શું કારણો છે, તે કારણ કારણની વ્યવસ્થા પણ તેમાં યથા યોગ્ય કઈ નથી. એટલે કારણ કર્મનો ત્યાં લોજિક નથી કોઈ. તે ધર્મ વિશે મારો અભિપ્રાય સર્વોત્તમ તે ધર્મ છે એમ થવાનો સંભવ નથી. આ ગાંધીજીને ખાસ એમણે લખ્યું કે તમે પસંદ કરતા હોય તો મારો અભિપ્રાય બહુ સ્પષ્ટ છે કે એ તો જગતનો સર્વોત્તમ ધર્મ છે, માટે સ્વીકારી લેવા જેવો છે એમ હું બિલકુલ માનતો નથી. એના કરતા ઉત્તમ કોટીના જે ધર્મો છે એ ઉત્તમ કોટીના ધર્મો એ ધર્મોને સમજવા જોઈએ અને ઉત્તમ કોટીનો ધર્મ હોય એને સ્વીકારવો જોઈએ એમ કે છે. ખ્રિસ્તી ધર્મમાં જે મેં જે ઉપર કહ્યા તેવા પ્રકારનું યથાયોગ્ય સમાધાન દેખાતું નથી. ઉપર જે આપ જીવના વિષયમાં, કર્મના સંબંધમાં, વિષયમાં મોક્ષના સંબંધમાં, છૂટવાના વિષયમાં કોઈ આત્માને જીવને સમાધાન થાય એવી, બુદ્ધિમાં સમાધાન થાય એવી કોઈ વાત એમાં નથી. આ વાત મતભેદ વિશે કહેલ નથી, કોઈ મારો મત નથી, અન્ય મત છે માટે કહ્યું છે એમ નથી. મતભેદના કારણે મતભેદની મુખ્યતાથી એ વાત કરી નથી. વધારે પૂછવા એવું લાગે તો પૂછશો. તમને આ ખ્રિસ્તીન ધર્મની અંદર વધારે પૂછવા જેવું લાગે તો મને તમે પૂછજો, તો વિશેષ સમાધાન કરવાનું બને શકશે મારાથી. હું ચોક્કસ તમને સમાધાન વધારે આપીશ. પણ જેવો તમારો પ્રશ્ન એ ખ્રિસ્તી ધર્મ ઉપર ઉત્તર આપ્યો છે. હવે 14મો પ્રશ્ન લીધો છે એમણે કે તે એમ કહે છે, એટલે ખ્રિશ્ચન લોકો એમ કહે છે કે બાઇબલ ઈશ્વર પ્રેરિત છે, ઈશુ તે ઈશ્વરનો અવતાર છે અથવા તેનો દીકરો છે અને હતો. આ એક પ્રચલિત માન્યતા છે ખ્રિશ્ચન ધર્મની કે બાઇબલ છે એ ઈશ્વરનું બનાવેલું છે, ઈશ્વર પોતે ઈશ્વરનો અવતાર કરે. બેમાં બે અભિપ્રાય છે, કોઈ ઈશ્વરનો અવતાર તરીકે સ્થાપે છે તો કોઈ એને ઈશ્વરના દીકરા તરીકે એને સ્થાપે છે. તો ગાંધીજી ને મન થયું છે શ્રીમદજી શું કે છે આમાં, શ્રીમદજીને શું કહેવું છે? કરોડો માણસો આમ માનનારા છે, પછી એમ નથી જે લોકો મોટા મોટા રાજ ચલાવે છે આમ બ્રિટિશ એમ્પાયર, જે લોકો દુનિયાના મોટા ભાગમાં એ વખત એનું જેનું સામ્રાજ્ય કક્ષાએ એમ કહેવાતું હતું કે એને એને એના રાજમાં સુરત નથી આતંકો, કેમ કે એક જગ્યાએ ઉભે ને બીજી જગ્યાએ આછમે ત્યારે આ જગ્યાએ પછી ઉભી લો એ જગ્યાએ એમ જ રાજ હોય ને જગતમાં જે કોઈ બુદ્ધિશાળી પ્રજા બનાવી આવ્યા કદાચ વેપાર કરવાના એ રાજા થઈ ગયા, આપણે ગુલામ થઈ ગયા. એ એમ માને છે કે ઈશ્વર છે, ઈશ્વરનો દીકરો છે. આ બુદ્ધિમાન વાત કેવી રીતે બેસે છે એમ કે બુદ્ધિમાન પ્રજા છે, છતાં કરોડો માણસો એમ માનતા થયા છે, એને અનુસરતા થયા છે, એનો ઉત્તર આપે છે કે એ વાત તો શ્રદ્ધાથી માન્યાથી માની શકાય, અંધશ્રદ્ધાથી. શ્રદ્ધાથી એટલે અંધશ્રદ્ધાથી જો તમે કહો કે કોઈ ઈશ્વરે બનાવ્યું, ગીતા ઈશ્વરે બનાવ્યું, શું અંધશ્રદ્ધાથી માનવું એ તો ગમે તે માનવું, પણ પ્રમાણથી એ સિદ્ધ નથી, એનું કોઈ પ્રમાણ હોતું નથી. જેમ ગીતા અને વેદના ઈશ્વર પ્રેરિતપણા માટે ઉપર ધર્મને જણાવ્યું લખ્યું છે, તેમજ બાઇબલના સંબંધમાં પણ એ બધું એક જ્ઞાન લાગુ પડે છે. જે જન્મ મરણથી મુક્ત થયા તે ઈશ્વર અવતાર લે તે બનવા યોગ્ય નથી. હવે એમ કે છે કે ઈશ્વરમાં અવતાર છે તો 24 અવતારામાં આવી ગયા પાછા હિન્દુ ધર્મના. યથાર્થ લાગતી રાગદ્વેષ જેને નથી તો રાગદ્વેષ વગર ના હોય એમ કે તમારા ભગવાન રાગી હોય, દેશી હોય, વિકારી હોય, કબર ન હોય, ભગવાન ને વિકાર ન હોય તો પછી એનો એના ફળ રૂપે જન્મ મરણ થાય કેવી રીતે થાય? એ વિચારતા કોઈ વાત યથાર્થ લાગતી નથી. ઈશ્વરનો દીકરો છે ને હતો, ઈશ્વર ઈશ્વરનો દીકરો છે એમ કોણ માને છે ને હતો પણ કરો ત્યારે છે તે વાત પણ કોઈ રૂપક તરીકે વિચારી લે, રૂપક આપે છે ને ઉપમા, ખોટી ઉપમા, રૂપક તરીકે વિચારીએ તો વખતે બંધ બેસે. જેમ કે હિન્દ માતા શું કે ભારત માતા, એક સ્ત્રીનું ચિત્ર દોરે ખાડી પહેરાવે, ચાલો આ ભારત માતા ને કયો, એ રૂપક છે. જમીન તો માતા સાથે નથી, રૂપક આપે છે અને સ્ત્રી માતાનો રૂપક આપ્યો એટલે કોઈ સ્ત્રીને પર્યાય થઈ જાય છે એવું તો નથી. એમ કોઈને રૂપક આપો કે ઈશ્વર ઈશ્વરનો દીકરો છે, ઠીક છે.
વિકાર ન હોય તો ફળ તો ક્યાંથી હોય,
ક્યાંથી હોય શકે? કોઈ એમ કહેવા તૈયાર થાય છે કે મારા ભગવાન વિકારી છે, દોષિત છે, અપવિત્ર છે, ન હોય તો એનું ફળ ક્યાંથી લેવાનું? હિન્દુ ધર્મ નો પ્રશ્ન આવી ગયો, બાઇબલ નથી. એ લોકો 24 અવતાર માને છે ને એટલા માટે 24 અવતાર એમને કહીએ કે આ બાજુ જૈનો ને 24 તીર્થંકર થાય છે અને એને ઈશ્વર જૈનો એને જૈનેશ્વર તરીકે કહે છે કે આ અમારા દૈન ઈશ્વર છે. તો કે તમારે 24 છે ને એમ અમારે 24 છે, આમાં તો શું છે ધરાગે ખેંચવાની વાત છે. જયારે માણસ જુદો પડે, પંથ જુદો થાય, ત્યારે આની ઘરાગી હું ખેંચેલો, આની ઘરાગી આ ખેંચા ખેંચીમાં પછી શું કરે છે એની ખબર નથી રહેતી. હવે આપણે કહ્યું હું આ એથી ગરબડ થાય, એની અંદરથી ગરબડ થાય કે માણસ કોમન સેન્સથી ભાન ભૂલે એવી રીતે ભાન ભૂલે છે. પણ આ કોમન સેન્સમાં તમે ભગવાન જરા અવતાર ક્યાંથી ધારણ કર્યા, એને જન્મ મરણ ક્યાંથી થયા, તમે 24 અવતાર લેવા કેવી રીતે? મુક્ત આત્મા છે કે સંસારી છે કેવી રીતે? કોઈ ધોરણ નથી.
ફળ માં તો બધું આવી જાય, કાપ ના હોય તો ફળ ના હોય, બધું જ જવાબ આવી જાય.
એટલે રૂપક તરીકે વિચારીએ તો મન બેસે નહીં, તો પ્રત્યક્ષ પ્રમાણ થી તો બાધા પામતે છે. મુક્ત એવા ઈશ્વર ને દીકરો હોય એમ શી રીતે કહેવાય? ભગવાન ને મુક્ત કહેવાના, પાછા એને દીકરો કહેવો, એને સ્ત્રી સ્થાપવી. વિષ્ણુ ને લક્ષ્મીજી છે, શંકર ને પાર્વતીજી છે, મુક્ત છે ને વળી નથી. એ વાત કેવી રીતે ન્યાય સંપન્ન છે? મુક્ત એવા ઈશ્વર ને દીકરો હોય એમ શી રીતે કહેવાય? અને કહીએ તો તેની ઉત્પત્તિ શી રીતે કહી શકીએ? કેવી રીતે પુત્ર ઉત્પન્ન થયો? બંને ને અનાદિ માનીએ કે ભાઈ પિતા પુત્ર હતો, અનાદિ થી બંને પિતા પુત્ર છે, તો પણ તે શી રીતે બંધ બેસે છે? એ કોઈ રીતે બંધ બેસતો નથી, કલ્પના છે. એ વગેરે વાત વિચારવા યોગ્ય છે. જે વિચારે છે મને એમ લાગે છે કે એ વાત યથા યોગ્ય નહીં લાગે. એમ કે છે તમારે જે ધર્મ અંગીકાર કરવો છે એમાં આ બધા છબર રાખે વિશેષ વિચારો કરો ગાંધીજી, તો એ પોતે હિન્દુ ધર્મ ના હતા. સામાન્ય રીતે શ્રી કૃષ્ણ નાના રામ ના ભક્તો હોય છે, બાળ સ્વરૂપ છે, મોટા ભાગે શ્રી કૃષ્ણ રામ લક્ષ્મણ ને પણ માને, એ શંકર ને માને. આજથી વધારે સંપ્રદાયમાં બીજા કોઈ દેવો નથી, કૃષ્ણ દેવ તરીકે. પછી અનેક જાતની માતાજી ને બધા કુદેવ ને દેવલા ને માને, એ હોય વધારા માને, એ બધા ઘણું છે, એનો કઈ પાર નથી. પણ એમાં અવતાર ની વાત છે, ઈશ્વર ના અવતાર ની જે વાત લીધી, ઈશ્વર ના અવતાર ની, ઈશ્વર એમાં એ ન્યાય જો વિશેષ વિચાર કર્યો તો પોતાને ખ્યાલમાં આવી જાય. આપણામાં 24 અવતાર છે, રામ અવતાર, કૃષ્ણ અવતાર, તો કે રામ અને કૃષ્ણ ના સંબંધમાં પ્રશ્ન પૂછો છો, કૃષ્ણ એમને શું કહેવાય? આ તો ઉત્તર મળે ત્યારે ખબર પડે, કૃષ્ણ તો એ ત્યારે લખીને મોકલે છે. એટલે આમ આપણે એનો ઉત્તર અને ખ્યાલમાં આવી રહ્યો છે. પછી પણ 15મો પ્રશ્ન પણ જૂના કરાર, જે જૂના કરારમાં જે ભવિષ્યમાં લખ્યું છે તે બધું ઈશામાં કરેલું છે. આ જે બાઇબલ છે એમાં ઓલ્ડ અને ન્યુ બે જાતના ગ્રંથો લાગે છે. એટલે આ જૂનો કરાર પાછળ કોઈ નવા લખાણ ઉમેરાના છે, વસ્તુ પુરાણી છે, એમાં બે ભાગ છે, ઓલ્ડ બાઇબલ અને ન્યુ બાઇબલ. એમાં એમ કે જે જૂનામાં લખ્યું છે એ બધું પાછળથી ખરું પડ્યું છે, તો પછી એમના કંઈક વિશેષતા તો ખરી નહીં, તમે એની ખામી બતાવો છો, પણ આવી વિશેષતા પણ છે તો ભલે કાંઈ વાંધો નહીં. એમ હોય તો પણ તે બંને શાસ્ત્ર વિશે વિચાર કરવો શકે છે. જે નવું બાઇબલ છે એને ઈશા કહેતા છે, જૂનામાં જે કહ્યું છે નવામાં હાથું કર્યું છે, નવામાં એ પછી લીધું છે, તો એ બંને શાસ્ત્રો ઉપર વિચાર કરવો શકે. તેમજ એવું ભવિષ્ય તો પણ તે પણ ઈશુને ઈશ્વર અંતર કહેવાનો બળવાન પ્રમાણ નથી, એવું કહીને માટે ઈશ્વર છે એ પણ બહુ બળવાન પ્રમાણ નથી. કેમ કે જ્યોતિષાદિથી પણ મહાત્માની ઉત્પત્તિ જાણવા છે. એમાં શું છે કે બાઇબલ છે એ ઈસુ પર આ છે, કારણ કે ઈસુને તો આટલા વર્ષ થયા, અત્યારે 2047 ચાલે છે એટલા ઈસુને વર્ષ થયા, એ એટલે આફ્ટર ડેથ. દેહાંત થયા 1990 વર્ષ થયા આજની સાલમાં વિનિયો બાઇબલ તો એ પહેલાના છે એમ આમ લખ્યું હતું એ હાચું પડ્યું મહાન નેતા થશે ઈશ્વર નો અવતાર હશે એ તો કોઈ જ્યોતિષ શાસ્ત્ર થી પણ કહી શકાય કે આ કાળમાં કોઈ આ દેશમાં આવો કોઈ મહાત્મા આવશે માટે એ તો ગણિત નો વિષય છે એ કોઈ ઈશ્વરની માને છે એમ માનવાનું કોઈ કારણ નથી અથવા ભલે કોઈ જ્ઞાન છે ભવિષ્યના જ્ઞાન થી અથવા એવા બીજા પણ ક્ષણો હોય છે ભલે કોઈ જ્ઞાન થી તેવી વાત જણાવી હોય તો પણ તેના તેવા ભવિષ્ય લેતા સંપૂર્ણ એવા મોક્ષ માર્ગના જાણકાર હતા એ જુદો જુદો વિષય છે એમ કે છે અધ્યાત્મનો વિષય અને કર્મના બંધન મોક્ષનો વિષય એ બધું જુદો વિષય છે મોક્ષ માર્ગના જાણકાર હતા તે વાત જ્યાં સુધી યથાસ્થિત પ્રમાણરૂપ ન થાય ત્યાં સુધી તે ભવિષ્ય વગેરે એક શ્રદ્ધા ગ્રાહ્ય પ્રમાણ છે એમાં પણ શ્રદ્ધા રાખવાની જોઈએ છે પણ એ અંધશ્રદ્ધા શ્રદ્ધા એટલે અંધશ્રદ્ધા ગ્રાહ્ય છે તેમ બીજા પ્રમાણોથી તે હાનિ ન પામે અને એમના જે બીજા પ્રમાણોથી એ વાતની પાછી અંદર ગડબડ બીજી પણ છે એમાં એ વાતની પાછી તૂટે એવી વાતો છે એ ન પામે એની ધારણામાં નથી આવી શકતો
એટલે